આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર. ભારતની નવી શિક્ષણ પ્રણાલીના સારા નરસા પાસાની ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે ડૉક્ટર ભદ્રાયુભાઈ વછરાજાની. ભદ્રાયુભાઈએ અનેક વિષયોમાં ખૂબ ઊંડો અભ્યાસ કર્યો છે, અનેક ડિગ્રીઓ મેળવી છે, પરંતુ આજે તેમને આમંત્રિત કરવાનું મુખ્ય કારણ છે કે તેઓ શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક છે. એટલું જ નહીં, જ્યારે બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડીને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાનું બીડું ઉપાડ્યું, ત્યારથી ભારતીય શિક્ષણ પ્રણાલીના વિવિધ પાસાઓ સાથે નજીકથી જોડાયેલા રહ્યા છે. તેઓ પ્રાથમિક શાળાના શિક્ષક રહી ચૂક્યા છે, માધ્યમિક શિક્ષક રહી ચૂક્યા છે અને પ્રાધ્યાપક તરીકે પણ સેવા આપી છે. UGCની ઇન્ટર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર જ નહીં, ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ માત્ર ભારતના જ નહીં, વિદેશના PhD વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે. ડૉક્ટર ભદ્રાયુભાઈ વછરાજાની SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે.
નમસ્કાર
ભદ્રાયુભાઈ. હમણાં જ જે નવી શિક્ષણ પ્રણાલી એનાઉન્સ થઈ છે તેનું એક મુખ્ય આકર્ષણ છે કે પ્રી સ્કૂલ કે બાલ મંદિર પણ હવે શૈક્ષણિક તાલીમનો તબક્કો ગણવામાં આવશે. આ તમામ તબક્કાની એક ટૂંકી ઓળખાણ આપી શકશો?
મને આનંદ છે કે હું ભારતમાં 34 વર્ષો પછી ઇન્ટ્રોડ્યુસ થઈ રહેલી નવી શિક્ષણ નીતિ વિશે ઓસ્ટ્રેલિયાના આપણા સૌ મિત્ર સાથે વાત કરી રહ્યો છું. હું SBS ગુજરાતી રેડિયોનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. નીતલબેન, નવી જે નીતિનો ઢાંચો બનાવ્યો સ્કૂલ શિક્ષણનો, એને 5+3+3+4 કહેવામાં આવ્યો. હું થોડું સ્પષ્ટ કરું કે પહેલા 5 વર્ષ એટલે 3 વર્ષમાં આંગણવાડી આવે, પ્રી સ્કૂલ આવે, બાલવાટિકા આવે, કે જેની અંદર કોમ્યુનિટી લિવિંગ સમૂહ જીવન છે, થોડા ઘણા બિહેવિયરલ ઇનપુટ્સ મળે અને એ સમાજ સાથે પોતાના મિત્રો સાથે ગોઠવાઈ જઈ શકે બાળક, એવો એની અંદર ઉદ્દેશ્ય અત્યાર સુધી હતો. હવે અહીંયા એક બરાબર ઉમેરવામાં આવ્યું છે 3 વર્ષ દરમિયાન, કે આ 3 વર્ષ અને પછી ધોરણ પહેલું અને બીજું એટલે 5 વર્ષનો ગાળો થયો, જે પહેલો 5નો સ્લોટ, એની અંદર 2 બાબતો ઉપર બહુ ધ્યાન આપવામાં આવશે. અને એ બાબતો એટલે સંખ્યા જ્ઞાન અને કેટલીક ભાષાકીય સમૃદ્ધિ. એનું એક કારણ એ છે કે ઘણા બધા બાળકો 5મા ધોરણ સુધી પહોંચે ત્યાં સુધી એમને લખતા વાંચતા કે ગણતા આવડતું નથી. આવું દર વર્ષે જુદી જુદી NGOs દ્વારા અથવા સરકારી ઓર્ગેનાઇઝેશન દ્વારા થતા સર્વેમાંથી બહાર આવ્યું છે. પરિણામે આ નવી શિક્ષણ નીતિમાં એક બહુ સારું ધ્યાન એ દોરવામાં આવ્યું છે કે આ જે 5 વર્ષ છે એને ફાઉન્ડેશનલ કોર્સ કહેવામાં આવશે અથવા તો ફાઉન્ડેશનલ ઇમ્પેક્ટ ઓફ ધ સિસ્ટમ ગણાશે, જેમાં બાળકના લેખન, ગણન અને વાંચનનો પાયો નાખવામાં આવશે. હવે આપણે બરાબર સમજી લઈએ કે 7મું અને 8મું વર્ષ એટલે પહેલું અને બીજું ધોરણ, તો પછી એનાથી આગળના 3 વર્ષે હવે વ્યવસ્થિતપણે બાળક સ્કૂલ સિસ્ટમમાં આવશે. હું આપ સૌનું ધ્યાન દોરું કે અત્યાર સુધી ભારત દેશની અંદર સ્કૂલ શિક્ષણ ધોરણ પહેલાથી જ શરૂ થતું હતું, એટલે ઓફિશિયલી ઇટ વોઝ ફ્રોમ સ્ટાન્ડર્ડ 1. પણ ભારત દેશની અંદર અનઓફિશિયલી છતાં પણ એટલું બધું વ્યાપક રીતે પ્રી સ્કૂલ અને KG, સિનિયર KG, નર્સરી, એવું એમ કહેવાય કે શેરીએ શેરીએ ચાલતું હોય, પ્લેગ્રુપ ચાલતું હોય અને 1.5-2 વર્ષનું બાળક થાય ત્યારથી મમ્મી પપ્પા આંગળી પકડીને નાનકડા આવા ગ્રુપમાં મૂકી આવતા હતા. હવે એને ગવર્મેન્ટે 3 વર્ષનું બાળક થાય ત્યારથી રેગ્યુલેટરી બનાવવાનો નિર્ણય કર્યો છે. અહીંયા હું નાનકડા 2 મુદ્દા ઉમેરી દઉં. એક તો આ ખૂબ સારું થયું છે. કેમ? કારણ કે જ્યારે પહેલા ધોરણથી શરૂ થતું હતું ત્યારે પણ મા બાપ આગળના વર્ષોમાં કોઈક જગ્યાએ બાળકને ધકેલી આવતા હતા, જેનું કોઈ રેગ્યુલેટરી એમ નહોતો, જેમાં જેને મન થાય એ પ્રમાણે રાઇમ્સ બોલાવે કે કલર ઓળખાવે કે એવું કશું ચાલતું, પણ એનું કોઈ ધોરણ નહોતું, કોઈ અભ્યાસક્રમ. હવે એનો અભ્યાસક્રમ બનશે, NCERT એનો અભ્યાસક્રમ બનાવશે. એની અંદર વાંચન, લેખન અને ગણનની પ્રાથમિક સ્કિલ્સને ડેવલપ કરવા માટેની વાત કરવામાં આવશે એવું પોલિસીમાં લખ્યું છે. આનો એક બીજો મુદ્દો જે નેગેટિવ મુદ્દો છે, આપણે લોકો આપણી ભવિષ્યની પેઢીનું બાળપણ એને સિસ્ટમમાં નાખીને છીનવી રહ્યા છીએ. ભારત દેશના માતા પિતા પોતાના બાળકને જન્મ આપ્યા પછી ઝડપથી બાળકને કોઈકની આંગળી પકડાવી દેવા આતુર હોય છે. અત્યાર સુધી આ જોવામાં આવ્યું છે એ આપણી મનોવૃત્તિને આ નીતિ છે એ સહયોગ કરશે. પરિણામ એવું પણ બને કે ત્રીજા વર્ષથી જે હવે રેગ્યુલેશન શરૂ થશે તો મા બાપ કદાચ જન્મ્યા પછીના 6-8 મહિનામાં જ બાળકને ક્યાંક મૂકવા માટે બીજી વ્યવસ્થા પણ કરી લેશે.
ભદ્રાયુભાઈ, નવી શિક્ષણ પ્રણાલીનો જે બીજો વિવાદાસ્પદ મુદ્દો છે લેંગ્વેજ પોલિસી, માત્ર ભાષાનું ભણતર નહીં પરંતુ કઈ ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે તે મુદ્દો, તેના વિશે થોડી વાત કરશો? તેની પાછળ શું વિચાર રહેલો છે અને તેનો શા માટે આટલો વિરોધ થઈ રહ્યો છે, તેની પાછળ શું ઉદ્દેશ્ય છે?
જેનો ઉલ્લેખ આપે કર્યો એવી એક ડિસ્ટર્બિંગ વાત છે અત્યારના ચાલે છે કે માતૃભાષાના શિક્ષણની છે, માતૃભાષા દ્વારા શિક્ષણની છે. એમ કહેવામાં આવ્યું છે કે 3 વર્ષનું બાળક સ્કૂલમાં આવે અને એ 5 ધોરણ પૂરા કરે એટલે કે 11 વર્ષનું થાય ત્યાં સુધીમાં એને શિક્ષણ માતૃભાષાના માધ્યમ દ્વારા અપાવવું જોઈએ. આ જૂની માંગણી છે, સમગ્ર વિશ્વમાં આ સ્વીકારાયેલી વાત છે કે માતૃભાષામાં બાળક ભણે તો એનો પાયો એટલો મજબૂત થાય છે કે પછી એને કોઈ પણ ભાષા શીખવી સહેલી પડે છે. પણ આખા વિશ્વની અંદર ભારત એક જ દેશ એવો છે કે જ્યાં અંગ્રેજી પ્રત્યેનું, પ્રભુત્વ પ્રત્યેનો લગાવ મા બાપોનો જોરદાર છે. એનું કારણ એ છે કે અહીંયા અંગ્રેજો 150 વર્ષ રહ્યા છે અને એમણે જે સિસ્ટમ મૂકી છે એ અમારા મનમાં બરાબર બેઠેલી છે. બીજા શબ્દોમાં કહું નિતલબેન, તો અંગ્રેજી માધ્યમમાં મારું બાળક ભણે છે એમ કહેવું એ અમારા મા બાપો માટે એક અહમ ગૌરવનો વિષય છે, એટલે કે અહમ વત્તા ગૌરવનો વિષય છે. એ વિચારતા નથી કે ઘરની અંદર સાવ જ શુદ્ધ નહીં એવી માતૃભાષા બોલાય છે, આજુબાજુમાં પણ બીજા પ્રકારની ભાષા બોલાય છે, સ્કૂલોની અંદર પણ અંગ્રેજીમાં ભણાવનારા શિક્ષકો પણ રિસેસમાં તો પોતાની માતૃભાષામાં જ વાત કરે છે અને માધ્યમ અંગ્રેજી છે. આ જે ઓચપોચની પરિસ્થિતિ હતી એમાંથી આ નીતિ આપણને બહાર કાઢે છે. અલબત્ત અહીંયા પ્રશ્નાર્થ છે, આપે મને ભાષા વિશે ખાસ ધ્યાન દોર્યું છે એટલે કહું, એ પ્રશ્નાર્થ એ છે કે આ વાત લાગુ કરવી એ બહુ જ કઠિન છે, કોઈ પણ સરકાર માટે આ કઠિન છે, સિવાય કે સરકાર કોઈ કાયદાકીય દંડો ઉગાવીને આ વાત અમલમાં મુકાવે, જે શક્ય નથી. આપને સૌને ખ્યાલ છે કે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર આવું કરી શકતી હોતી નથી. અહીંયા પ્રશ્ન એ આવીને ઉભો રહે કે જેમ પહેલા ધોરણથી આપણું શિક્ષણ શરૂ થતું હતું છતાં પણ જે અગાઉના વર્ષો બેફામ અને બિંદાસ ચાલતા હતા એવું જ અત્યારે જે અંગ્રેજી માધ્યમની સ્કૂલો લગભગ 78-80% વિદ્યાર્થીઓને રોકીને બેઠી છે, એ સ્કૂલોને માતૃભાષામાં જ ભણાવો, માધ્યમથી ભણાવો એવો તમે કેવી રીતે ફોર્સ કરી શકશો એ મોટો પ્રશ્ન છે. એ બધી સ્કૂલ્સનું શું થશે? હા, મને એવું લાગે છે કે અહીંયા એક વટલો રસ્તો કાઢવામાં આવશે. સરકારના મનમાં પણ કદાચ એવું હશે કે આપણે મોટી વાત માટે દબાણ કરીએ તો તો નાની વાત પ્રાપ્ત થશે. અને એ કદાચ એવી હોઈ શકે કે તમે અંગ્રેજી માધ્યમમાં ભણાવો તો પણ જે તે વિસ્તારની માતૃભાષાનો એક વિષય તરીકે સઘન ભણાવવાનું કામ તમારે કરવું પડશે. આ વાત કદાચ અહીંયા આવીને અટકે. આ હું એટલા માટે કહી રહ્યો છું કે આ રાષ્ટ્રીય નીતિ જાહેર થયાના 3 જ દિવસમાં MHRD મિનિસ્ટરે એવું સ્ટેટમેન્ટ કરવું પડ્યું છે કે ભાષા અંગે અમે કોઈ ઉપર કાંઈ ઠોકી બેસાડવાના મતના નથી, માટે કોઈએ કાંઈ દ્વિધા મનમાં રાખવી નહીં.
એટલે લેંગ્વેજ પોલિસી વિવિધ સ્કૂલો વિવિધ રાજ્યો કેટલી અપનાવે છે તે જોવાનું રહેશે. બીજો નોંધવાલાયક મુદ્દો છે વોકેશનલ એજ્યુકેશનનો. ઓસ્ટ્રેલિયા માટે તો ઘણું કોમન છે, પણ 6th-7th ધોરણમાં જે ભારતમાં હવે વોકેશનલ એજ્યુકેશન ઉમેરવાની વાત થઈ છે તેના વિશે થોડી માહિતી આપી શકશો?
કહું, અવશ્ય કહું મિતુલબેન. એના વિશે મેં જાણી જોઈને વાત નથી કરી, કારણ કે અગાઉની પોલિસીઓની અંદર વોકેશનલની વાત ઘણી વાર આવી અને એ કશું મટીરિયલાઇઝ નથી થયું. અગાઉ એક સમય એવો હતો નિકલબેન કે જ્યારે વિજ્ઞાન પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ, ત્યારે એક વ્યાવસાયિક પ્રવાહ ચાલતો, વોકેશનલ સ્ટ્રીમ ચાલે અને એમાં જે વિદ્યાર્થી હોય વોકેશનલ સ્ટ્રીમમાં જતો રહે. હાઈસ્કૂલની અંદર એક સમયે SUPW નામનો એક કોર્સ દાખલ કરવામાં આવ્યો, સોશિયલી યુઝફુલ પ્રોડક્ટિવિટી વર્ક એને કહેવામાં આવ્યો.
ધેટ્સ રાઈટ, આઈ રીમેમ્બર સ્ટડીંગ ઈટ.
યસ, અને ઈશ્વરભાઈ પટેલ કમિટી દ્વારા એ અમલમાં મુકાયું. પણ અનફોર્ચ્યુનેટલી ભારત દેશની અંદર સ્કિલ એટલે કે જેમાં પોતાના હાથ ને પગને જોડીને ભેગું મગજ ચલાવવું પડે એ બધા લોકોને ઇન્ડિવિજ્યુઅલ કરવું બહુ ગમે છે. વી આર નોટ એબલ ટુ ડેવલપ એન એન્વાયરમેન્ટ ઇન વિચ એ ટ્રેન્ડ સ્કિલ વર્કર્સ આપણે ઘડી શકીએ એવું બન્યું નથી. અત્યારે જે વાત છે એમાં એક સ્કિલ લઈને બહાર આવે, કદાચ ઓસ્ટ્રેલિયામાં પણ એવું છે, એવી એક યોજનામાં વાત કરવામાં આવી છે. પણ અહીંયા મુશ્કેલી એ આવે છે નિતલબેન, ઇવન મલ્ટી ડિસિપ્લિનરીમાં તકલીફ એ આવે કે માની લો કે મારે એક સ્કિલમાં જવું છે તો એ સ્કિલનો મને ટ્રેન કરી શકે એવી ફેકલ્ટીઝ કોણ આપશે? એવી કોઈ ટ્રેન્ડ ફેકલ્ટી માટેની વ્યવસ્થા જ નથી. આપ સૌ જાણો છો કે આખા દેશની અંદર તમારે પ્લમ્બર, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન જોઈએ તો એ બધા જ અનસ્કિલ છે, કોઈ ક્યાંય ભણેલા નથી, ટ્રાયલ એન્ડ એરરથી શીખ્યા છે અને સરસ કામ કરે છે. દેટ મીન્સ ટુ ટીચ ધ સ્ટુડન્ટ ફોર સ્કિલ યુ નીડ ધ સ્કિલફુલ ટ્રેન ટીચર્સ.
રાઈટ,
આ અભાવ રહેવાનો જો ઇન્ટ્રોડ્યુસ થશે તો પણ, એટલે એની સફળતા છે એને અત્યારના આપણે હવામાં રાખવી પડે.
બરાબર. અને જે ITI જેવી વોકેશનલ કોલેજીસ કે ઇન્સ્ટિટ્યુટ્સ છે તે આમાં ભાગ ભજવી શકે તેમ છે?
બહુ ભજવી શકે એમ છે, પણ અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં એવું બને છે કે આ પ્રકારની સંસ્થાઓ જ્યારે સરકાર દ્વારા મેનેજ કરવામાં આવે ત્યારે એનાથી લોકો દૂર જતા જાય છે. આપને સૌને ખ્યાલ છે કે સમગ્ર દેશની અંદર સરકાર દ્વારા ચાલતી સરકારી શાળાઓ, સરકારી કોલેજો, ગ્રાન્ટેડ જેને સરકાર પૂરી ગ્રાન્ટ આપે છે એવી કોલેજો, એવી સ્કૂલો માં મા બાપ એના સંતાનને બેસાડતા નથી. સેમ ઇઝ ધ કેસ વિથ ITI. એ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન ખૂબ સુંદર રીતે બનાવવામાં આવી, પણ જ્યાં ઇમ્પ્લિમેન્ટેશનનો વાત આવી ત્યાં નિષ્ફળ ગઈ. એનું કારણ એ કે એમાં એક માણસને 4 ITIનો ચાર્જ સોંપવામાં આવે, એટલે એ 4માંથી એકે ઉપર ધ્યાન ન આપી શકે. માટે ત્યાં તમે એનરોલ થાવ અને તમને સમય થાય એટલે સર્ટિફિકેટ કદાચ મળી જાય, પણ વેન યુ ગો ટુ ધ માર્કેટ યુ નો નથિંગ અબાઉટ ધેટ સ્કિલ.
એટલે આ વોકેશનલ એજ્યુકેશનનો મુદ્દો મિડલ ગ્રુપમાં ધોરણ 6, 7, 8માં ઉમેરવામાં આવ્યો છે. ત્યારબાદ જે સેકન્ડરી ગ્રુપ કહેવાય છે 9, 10, 11 ધોરણ, તેમાં કોઈ ફેરફાર હોય તો જણાવશો?
અહીંયા બદલાવ એ છે કે અત્યાર સુધી 9 અને 10 સેકન્ડરી હતું અને 11 અને 12 હાયર સેકન્ડરી હતું, તો એ બંનેને ભેગા કરવામાં આવ્યા છે. અહીંયા એવું સૂચન છે કે તમે એવું નક્કી કરો કે વિજ્ઞાનમાં જવું છે કે વિજ્ઞાનમાં જવું છે, એવું અત્યારે કરવાની જરૂર નથી. એક વાત અત્યારના ભારતમાં થોડી ગેરસમજથી એવી પણ પ્રસરી છે કે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા નહીં હોય. જે વિગતે ડ્રાફ્ટ વાંચે તો એમાં આવો ક્યાંય ઉલ્લેખ નથી. આ સ્કૂલી સિસ્ટમનો નવો ઢાંચો થયો. મારે ખાસ અહીંયા ધ્યાન સૌ શ્રોતા મિત્રોનું દોરવું જોઈએ, એ ભારતમાં 6-8 ધોરણમાં સ્કૂલમાં આવનાર એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો GER 90.9 છે 2017-18 આંકડા પ્રમાણે, અને એ જ આંકડો ધોરણ 9 અને 10માં ઘટીને 79.3 થઈ જાય છે, અને એ જ આંકડો ધોરણ 11 અને 12માં ઘટીને 56.5 થઈ જાય છે. આપણે એવું માની શકીએ કે 11માં 12માં આવે ત્યાં સુધીમાં પહેલા ધોરણમાં દાખલ થયેલા લોકોમાંથી ઓછામાં ઓછા 44 વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે. આ જે વિદ્યાર્થીઓ છે એને પરિણામે 6-17 વર્ષના ભારત દેશના 3,22,00,000 સંતાનો આજે સ્કૂલમાં જતા જ નથી. They have not seen the schools at all. 3,22,00,000. હવે આ બાળકો સ્કૂલમાં જતા નથી એને 100% લઈ આવવા છે એવું આ નીતિ દર્શાવે છે, પણ આ 100% 2030 સુધીમાં લઈ આવી શકાશે એવું એમાં દર્શાવવામાં આવ્યું છે. જો કે એને સ્કૂલમાં લઈ આવવા માટે શું કરવાનું થશે એ અહીં દર્શાવવામાં આવ્યું નથી.
ભદ્રાયુભાઈ, તમે આ ખૂબ જ મહત્વના મુદ્દા પર અત્યારે પ્રકાશ પાડી રહ્યા છો. ભારતીય શિક્ષણ પ્રણાલીના તમારા બહોળા અનુભવ અને અભ્યાસને આધારે આ નવી પ્રણાલીને તમે કેવી રીતે મૂલવશો?
બહુ જ પ્રશ્નાર્થો હતા શિક્ષણ વિશે, અને પરિણામ એવું બન્યું કે આફ્ટર 34 યર્સ એ પોલિસી આપણે લઈ આવી શક્યા છીએ. એ ભારત દેશ માટે ફરી એકવાર એક નવો આશાનો દીપક પ્રગટાવી રહ્યું છે. જોવાનું એ રહે છે કે અગાઉના 34 વર્ષમાં અગાઉની નીતિને આપણે કેટલી અમલમાં મૂકી શક્યા અને એમાંથી શું ન થયું. એટલે જો અગાઉની શિક્ષણ નીતિનું એક ફળ જોઈએ, 25% ઓફ ધ ટોટલ એડમિશન ઓફ એની સ્કૂલ એ તમારે જે નબળા વર્ગના વિદ્યાર્થીઓ છે જે શિક્ષણ સુધી પહોંચી શકતા નથી, જેને સમવાય વ્યવસ્થા તંત્ર ભૌતિક અને બધા પ્રકારની મળવી જોઈએ એને દાખલ કરવા ફરજિયાત બન્યા છે, તો એ 86 ફળ આપણને 2009માં મળ્યું હતું, અને એ છેલ્લા 11 વર્ષથી એમાં થોડા ઘણા પ્રશ્નાર્થો છે પણ એ ચાલી રહ્યું છે અને ઘણી સારી રીતે અમલ થઈ રહ્યો છે. ત્રીજો અને મહત્વનો પોલિસીનો જો કોઈ નિર્ણય હોય તો એ હાયર એજ્યુકેશનની અંદર કેટલાક મેજર મોટા પ્રકારના ફેરફારો સૂચવવામાં આવ્યા છે. અલબત્ત એ મોટા પ્રકારના ફેરફારો બહુ જ ડ્રાસ્ટિક છે, એટલે એ કેટલા કરી શકાશે એનો પ્રશ્નાર્થ રહે છે. અત્યારના આપણે પ્રશ્નાર્થમાં ન જઈએ, પણ જો 1986 અમલ 2009માં આપણે કરી શક્યા, બીજા કેટલાય મુદ્દાઓનો અમલ આજ સુધી નથી કરી શક્યા, તો પ્રશ્ન એ આવીને ઉભો રહે 2020ની પોલિસીમાં જે મુદ્દાઓ કહેવામાં આવ્યા છે એનો કોઈ માઇલસ્ટોન નક્કી કરવામાં આવ્યો છે? હા, માઇલસ્ટોન નક્કી કર્યો છે 2023, 2025, 2030, 2035, 2040 એવા માઇલસ્ટોન મૂક્યા છે કે આ સમય સુધીમાં અહીંયા પહોંચવું છે. પણ કેમ પહોંચીશું? એમના માટેના હ્યુમન રિસોર્સિસ ક્યાંથી લાવીશું? એમના માટેની ફાઇનાન્શિયલ અવેલેબિલિટી ક્યાંથી કરીશું? એની સ્પષ્ટતા આ નીતિમાં ક્યાંય જોવા મળતી નથી. આપણે એમ માની શકીએ કે જેમ જેમ કામ થતું જશે તેમ તેમ બજેટની અંદર એની જોગવાઈ થશે, પણ આ નવી શિક્ષણ નીતિનો એક બહુ મોટો ખાડો રહી જતો હોય તો એ ખાડો એ છે, આપણે યાત્રા ઉપર નીકળ્યા છો, કયા કયા સ્થળે જવાના એ પણ તમને કહી દેવામાં આવ્યું છે, પણ બસમાં જવું છે તો બસનું ભાડું, યાત્રાના સામાનની વ્યવસ્થા એ કશું જ કહેવામાં આવતી પ્રશ્નાર્થો દેશમાં ઉભા કર્યા છે.
ભદ્રાયુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમારો જે અનુભવ રહ્યો છે ભારતીય શિક્ષણ પ્રણાલીનો, તેનો આજે અમને લાભ ખૂબ મળી રહ્યો છે કે અમે ઓસ્ટ્રેલિયામાં બેસીને આ સિસ્ટમ આટલી સારી રીતે સમજી શકીએ છીએ.
થેન્ક યુ વેરી મચ. હું પણ શુભેચ્છા પાઠવું કે આ નીતિ અક્ષરશઃ અમલમાં આવે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. કારણ કે ભારતના એક નાગરિક તરીકે આપણે પ્રાર્થનાથી વિશેષ અત્યારે કંઈ કરી શકીએ નહીં. SBS નો પણ આભાર વ્યક્ત કરું, નિકલબેન આપનો પણ અંગર આભાર વ્યક્ત કરું છું અને સૌને શુભેચ્છા પાઠવું છું.
આભાર ભદ્રાયુભાઈ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.